ખરી વ્યક્તિ ઓળખાય એના નામ પાછળ લાગેલી ડિગ્રીની લંબાઈથી નહીં, પણ એની સમજણની ઊંડાઈથી. અને એમાંય જો કોઈ પોતાની શારીરિક પરિસ્થિતિથી ઉપર ઉઠે તો એ કેટલે પહોંચી શકે એનું જ્વલંત ઉદાહરણ એટલે કૃષિ ઋષિ પદ્મશ્રી ગેનાભાઈ પટેલ. આ એક એવા મક્કમ મનના સર્જનશીલ ધરતીપુત્ર છે જેમના વિશે હું વાત કરવા બેસીશ ને તો એમની સાથે વાત કરવાનો સમય નહીં રહે. હા, આજે આપણી સાથે વાત કરી રહ્યા છે બનાસકાંઠાના ગોળિયા ગામના ધરતીપુત્ર કેનાભાઈ પટેલ. કેનાભાઈ, સૌથી પહેલા તો SBS ગુજરાતીના તમામ શ્રોતાઓ વતી હું જેલમ હાર્દિક તમને પદ્મશ્રી માટે અભિનંદન પાઠવું છું અને SBS ગુજરાતી પર તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.
ખૂબ ખૂબ આભાર બેન તમારો.
કેનાભાઈ, નાની ઉંમરે બંને પગમાં લકવો છતાં પણ 12મા ધોરણ સુધી તમે ભણ્યા અને પદ્મશ્રી સુધી પહોંચ્યા, અને એ પણ કૃષિ ક્ષેત્રમાં. ખેતી એટલે તો ખેડવાનું કામ, એ તો વિશેષ શારીરિક શ્રમ માગી લે એવું. તમે એમાંય આવા સૂકા વિસ્તારમાં થોડી નવી અને અઘરી કહેવાય એવી દાડમની ખેતી કરી અને ખૂબ સારું ઉત્પાદન મેળવી શક્યા, તો આ બધું કેવી રીતે શક્ય બન્યું?
પહેલા બેનો દિવ્યાંગ હોવાના કારણે બીજું કંઈ કરી શકવા માટે અસમર્થ હતો. મારા પિતાજી મેં 12 ધોરણ સુધી ભણાવ્યો, પરંતુ પછી આગળ ભણવાની વ્યવસ્થા ન થવાના કારણે હું આગળ ભણી ના શક્યો. પરંતુ આપણે બેસી રહેવા કરતા કંઈક નવું કરવાની ઈચ્છાઓ થતી હતી, તો જેના કારણે કરીને મેં જે દિવ્યાંગતા હતી એને પણ પડકારી અને કુદરતી પ્રકૃતિની સામે દિવ્યાંગનું નક્કી કરી દીધું. અને એ અરસામાં હું અમારે અહીંયા ચીરા ચાલુ ખેતી થતી હતી, પાણી બિલકુલ ઓછા હતા અને પાણીના તળ ઘણા ઊંડા હતા, જેના કારણે કરીને બીજું કઈ થઈ શકે એવું ના હતું. પરંતુ એ વખતે આપણને ત્યાં અટલ બિહારી વાજપેયીની સરકારે અમારે ત્યાં સુજલામની સ્પ્રેડિંગ કેનાલ નીકાળી હતી. નરેન્દ્રભાઈ મોદીએ એ અરસામાં કૃષિના મેળા ચાલુ કર્યા હતા અને એની અંદરથી પ્રેરણા લઈ અને અમે આ દાડમનું વાવેતર કરવાનું નક્કી કર્યું કે એ ઓછા પાણીનો પાક છે અને એમાં ડ્રીપ ઇરિગેશન થી સારું એવું કામ થઈ શકે છે. તો એ વખતે યુનિવર્સિટી અને બધા ખેતી અને ખેતીવાડીના અધિકારીઓને મળી અને દાડમનો વાવેતર 2004ના વૈશાખ સુધી અષાઢના દિવસે મુહૂર્ત કર્યું. અને એના પછી હું એકલાનો ના કરતા મેં મારા બીજા ગામના સગા સંબંધી અને પણ એમાં જોઈન્ટ કર્યા. પહેલા થોડી તકલીફો પડી, પરંતુ જે નાના નાના સીમાંત ખેડૂતો છે જે ઓછી જમીન ધરાવે છે કે જેમની આવક બિલકુલ ઓછી છે, એમના બાળકોને શિક્ષણ પૂરું પાડી શકાય નહીં, એમના દીકરીના કે દીકરાના લગ્ન કરવા હોય તો એમને જમીન ગીરવે મૂકી પડે એવી સ્થિતિ હતી. તો એ ખેડૂતોને પણ અમે એની અંદર જોઈન્ટ કર્યા અને દાડમ વાવરા હોય એના પછી અમે એના માર્કેટિંગ માટેની વ્યવસ્થા કરી, બહારથી વેપારીઓને બોલાવ્યા અને સારો ખેડૂતો જમાતા થયા. એક હેક્ટરમાંથી અમારા અહીંના ખેડૂતો એક હેક્ટરમાંથી 10-12 લાખ રૂપિયા આરામથી કમાઈ શકે. આ ખેડૂતોને અમે કામ કરવા માટે અહીંયા અમે દાડમની શાળા ચાલુ કરી, જે યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્માના અધિકારીઓને બોલાવીને ખેતરોને દરેક ખેડૂતને બોલાવે, જેના કારણે કરીને અમે માસિક 1-2 દિવસ માટે શાળાનું આયોજન કરતા હતા. અને એની અંદર ખેડૂતને ખેડૂત મિલાવતા હતા, જેના કારણે કોઈ ખેડૂત ભૂલ કરતો હોય તો ખ્યાલ આવે અને વૈજ્ઞાનિકો સાથે પુષ્ટિ રાખીને એની અમે ખેડૂતોથી સીધી સીધા પરિચિત થતા હતા અને ખેડૂતના પ્રશ્નોનું નિરાકરણ કરતા હતા.
વાહ, નાના નાના પ્રશ્નો તો તમે કહ્યું એમ અઢળક આવ્યા હશે, આર્થિક પ્રશ્નો અને બીજા માનસિક અને શારીરિક પ્રશ્નો, પણ એ બધા છતાં તમે દાડમનો પાક લીધો અને તમે પોતે દાડમને ખિસકોલીથી બચવા, પોપટથી બચવા માટે કંઈક નવા નવા રસ્તા શોધ્યા અને કૃમિથી બચાવવા લીંબોળીની ખોળ નો પણ કંઈક ઉપયોગ કર્યો. આવું પણ કંઈક તમે ઘણું બધું નવું કર્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારમાં સાથે મળીને એવી રીતે કલમો તૈયાર કરી કે જે બીજા ખેડૂતોને રોપવા માટે તમે વ્યાજબી ભાવે આપી શકો.
જી, અહીંયા મારા ચક્કર પણ જે નાના નાના જે ખેડૂતો છે જેમને સરકાર સુધી તો સબસિડી આપે જ છે, પરંતુ મેં મારી રીતે એક એવું નક્કી કર્યું કે આપણે દરેક ખેડૂતને સસ્તા ભાવે અને સારો રિઝનેબલ ભાવે અને સારી વેરાયટીનું એને મળી શકે એના માટે કરીને અમે નર્સરી ચાલુ કરી હતી, જેના કારણે ઘણા બધા ખેડૂતોને સારો એવો અમે કામ આપી શક્યા હતા. અમુક ગરીબ ખેડૂતો હતા જેમને અમે બિલકુલ ફ્રી આપ્યા હતા અને મારા સાધનથી ખેડૂતના ખેતર સુધી એને પહોંચાડીને એને બધી રીતે હેલ્પ કરી, એના ખેતરમાં ખાડા કરાવવાનું એના ખેતરમાં દવા છાંટવાનું પણ અમે અમારા સાધનથી કરી આપતા હતા, જેના કારણે કરીને ખેડૂત પગભર થઈ ગયા છે.
અત્યારના સમયમાં જ્યારે ખાસ કરીને લોકો સ્વકેન્દ્રી બન્યા છે ત્યારે તમે આટલું બધું બીજા માટે વિચાર્યું એટલું જ નહીં, પણ અત્યારની આધુનિક જે કહેવાય ટેકનોલોજીની મદદથી એટલે વોટ્સએપ ગ્રુપ દ્વારા પણ તમે લોકોને માહિતી આપો છો, નવી નવી ટેકનિક્સ શેર કરો છો, તો એ બધું કઈ રીતે કરી શકાય છે?
મારા ક્ષેત્રમાં જ્યારે અમે દાડમ શાળા ચાલુ કરી એના પછી ઘણા બધા ખેડૂતો રાજસ્થાન અને ગુજરાતમાં ઘણા ક્ષેત્રની મુલાકાત લઈ ગયા, જેમાંથી
આપણા દેશમાં પરિસ્થિતિ થોડી એવી છે કે ખેડૂતોને ધરતીપુત્રોને આત્મહત્યા કરવી પડે છે, તો એમના માટે તમારો કોઈ ખાસ સંદેશ કરો?
આપણા ખેડૂતો આત્મહત્યાના બનાવો બને છે ત્યાં પાણી હોવા છતાં, પરંતુ એમને 0% વ્યાજથી જો લોન મળી શકે એવું કંઈક થાય, અથવા એમને વ્યવસ્થિત રીતે અમે એ કઈ કાર્ય કરી રહ્યા છીએ કે ગાય આધારિત હોય અને ગાયના ગોબર અને ગાયના યુરિનથી એની અંદર એ બિન ફૂલ ખર્ચા વગર છે. એમાં બેનજી ગાયનો ગોબર 10 કિલો અને યુરિન 10 લિટર, ધોળ 1 કિલો, કઠોળ 1 કિલો અને ખાસ 10 લિટર એવી એક સજીવ માટી ભેગી કરીને એના 200 લિટર પાણી ની અંદર નાખીને એ ખાતર જે બનાવીએ છીએ, જેના કારણે ખેડૂતને બિલકુલ ફ્રી એમાં થાય છે અને એ દર 20 દિવસે આપે તો એ ખેડૂતના માટે રાસાયણિક ખાતરનો કોઈ ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી અને રાસાયણિક ખાતર લેવાના જેવો પડે એના કારણે કરીને ખેડૂતને બિલકુલ ઓછા ખર્ચાના કારણે આત્મહત્યાના બનાવો અટકી શકે એવું બની શકે.
ગેનાભાઈ, તમને મળેલા અઢળક સન્માનોમાં હળદર કૃષિ શિરોમણિ, મહિન્દ્રા એગ્રી ઇન્ડિયા, નવોન્મેષી કૃષક સૃષ્ટિ સન્માન, ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ અને બેસ્ટ કિસાન અને કૃષિ રત્ન જેવા 13 રાજ્યસ્તરના સન્માનનો પણ સમાવેશ થાય છે, જેમાં હવે દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન એવું આ પદ્મશ્રી સન્માન પણ ભળી ગયું છે. તો પોતાની સીમારેખા ન બાંધી દેતા વ્યક્તિ કેટલો બધો આગળ વધી શકે છે અને બીજાને પણ લાભકારક નીવડી શકે છે એનું ઉદાહરણ પૂરું પાડવા બદલ અમે ફરી એકવાર આપને શુભેચ્છા પાઠવીએ છીએ અને SBS ગુજરાતીના તમામ શ્રોતાઓ સાથે તમારી આ વાત વહેંચવા બદલ હું જેલમ હાર્દિક તમારો આભાર માનું છું.
એક બેન મારે વાત કરવી છે. નિર્બળ મનના માનવીને રસ્તો ઘડતો નથી, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. દરેક ખેડૂત જો અડગ મન રાખીને જો કામ કરી શકે તો મારા જેવો એક દિવ્યાંગ ખેડૂત પણ આવું કરી શકતો હોય તો દરેક ખેડૂત તો સશક્ત અને સારી રીતે કામ કરી શકે છે, તો કોઈ વસ્તુ અશક્ય નથી.
વાહ, આવા એક સંદેશ બદલ ફરી તમારો આભાર માનું છું.